જય જીનેન્દ્ર, મંગલાચરણ કરી અને આપણે સમય સારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 320 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 320 ગાથા ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને આ ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનોના અંશ એ બધું આપણે કર્યું છે. હવે 320 ગાથા ઉપર જયસેન આચાર્ય ભગવાનની ટીકા એ ખૂબ વિસ્તારથી કરવામાં આવી છે, એટલે આપણે જયસેન આચાર્ય ભગવાનની ટીકા લઈશું. અને આ ટીકા ઘણી ગંભીર છે. આ ટીકા ઉપર ગુરુદેવે ઘણા પ્રવચનો કર્યા છે. સમયસાર નો જયારે સ્વાધ્યાય હતો એટલે કે સમયસાર ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી જયારે પ્રવચન કરતા હતા ત્યારે તો આ ટીકામાંથી વાત લીધી છે, પણ ખાસ સ્પેશિયલ પ્રવચન 320 ગાથા એમાં જયસેન આચાર્ય ભગવાનની ટીકા ઉપર કરવામાં આવ્યા. એટલે 320 ગાથા જયસેન આચાર્ય ભગવાનની ટીકાનું નામ છે તાત્પર્ય વૃત્તિ ટીકા. તો સમયસારની ગાથા 320 તાત્પર્ય વૃત્તિ ટીકા એ આપણે કરી રહ્યા છીએ. મૂળ ગાથા એ જ છે, એમાં કોઈ ફેર નથી. મૂળ ગાથા આપણે લઈએ પહેલા. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક, નથી વેદક અરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. હવે ગાથાની કુમકુંદાચાર્ય ભગવાને જે વાત કરી છે એ વાતની જે ટીકા એટલે વિસ્તાર એ બંને આચાર્યોએ કેમ જુદો જુદો કર્યો? તો જુદો જુદો નથી કર્યો, કર્યો છે બરાબર, બંને એક જ વાત કરી છે. પણ અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વાત કરી છે એના સિવાય જયસેન આચાર્ય ભગવાને થોડીક વધારે વાત કરી છે. એમણે શુદ્ધ વિશુદ્ધ પારિણામિક ભાવ, પરમ પારિણામિક ભાવ એની થોડીક વધારે આમાં વાત કરી છે. એટલે એ જે વાત છે એનો પછી વિસ્તાર જે રીતે થયો એમાં ગુરુદેવના પ્રવચનો ઘણા થયા અને એમાં તત્વની વાત ઘણી આવી, તત્વની વાત એમાં વધારે આવી. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા આપણે જે રીતે સમજ્યા છીએ એ વાત તો રહે જ છે, પણ એ ઉપરાંત બીજી વધારાની વાત છે. એટલે આમાં કાંઈ વિરોધાભાસ છે એવું નથી, કોઈ પણ પ્રકારે વિરોધાભાસ નથી. આપણે અહીંયા પ્રવચન રત્નાકર માંથી જ આ ટીકા લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો, એના ગુજરાતીમાં પાના નંબર 89, ગુજરાતીમાં પાના નંબર 89 છે. પ્રવચન રત્નાકર ભાગ 9મો ગુજરાતીમાં પાના નંબર 89 છે. તો આપણે ટીકા લઈએ છીએ કે જે અગાઉ કહ્યું એ પ્રમાણે અહીંયા પણ એ જ વાત લીધી છે કે તે જ અકર્તૃત્વ ભોક્તૃત્વ ભાવને વિશેષપણે દ્રઢ કરે છે. જેવી રીતે નેત્ર એટલે આંખ કરતા દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને સંદુક્ષણ એટલે જે અગ્નિ પેટાવે છે તે સંદુક્ષણ, જેમ કે દીવાસળીની સળી જેના દ્વારા આપણે અગ્નિ સળગાવીએ છીએ તેને સંદુક્ષણ કહેવાય. એટલે જેવી રીતે નેત્ર એટલે આંખ કરતા દશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને સંદુક્ષણ કરનાર પુરુષની માફક કરતું નથી, અને તપેલા લોખંડના પિંડની માફક અનુભવ રૂપે વેધતું નથી. આ દ્રષ્ટાંત છે. એ દ્રષ્ટાંત આપણે કર્યું છે, ફરીથી આપણે સહેજ અર્થ કરીએ જેથી એ વસ્તુનું પુનરાવર્તન થાય અને સ્પષ્ટ થાય. આંખ કાંઈ કરતી નથી, જે દ્રશ્ય છે એ દ્રશ્યને કરતી નથી, જે દેખાય છે એને આંખ કરતી નથી. દાખલા તરીકે એમાં અગ્નિ લઈએ તો આંખ કાંઈ અગ્નિ સળગાવતી નથી, આંખ અગ્નિ સળગાવતી નથી પણ અગ્નિને જુએ છે. આંખ અગ્નિને જુએ છે પણ અગ્નિને સળગાવતી નથી. એટલે અગ્નિનું અહીંયા ઉદાહરણ લીધું તો એમાં એમ કહ્યું કે નેત્ર એટલે આંખ એ અગ્નિને કરતી નથી, કરતા અને કોને, જે એને દેખે છે એને. દ્રશ્યમાં શું છે, અગ્નિ છે. તો અગ્નિને એક આંખ કરતી નથી એટલે આંખ દ્વારા અગ્નિ સળગાવી શકાય નહીં, પરંતુ આંખ એને જુએ છે. આંખથી આપણે અગ્નિને જોઈ શકીએ પણ આંખથી કાંઈ અગ્નિ સળગાવી શકીએ નહીં. એટલે દીવાસળીની સળીથી જેમ અગ્નિ સળગે એવી રીતે આંખથી કાંઈ અગ્નિ સળગે નહીં. એવી જ રીતે આંખ એને અગ્નિને વેધતી પણ નથી, એને ભોગવતી નથી એટલે વેધતી પણ નથી. અને એમાં ઉદાહરણ સાથે એ જ આપ્યું કે જે લોખંડનો ગોળો છે એ લોખંડના ગોળાની સમીપમાં જ્યારે અગ્નિ આવે, લોખંડના ગોળાના સાથે અગ્નિનો સમાગમ થાય તો લોખંડના ગોળામાં અગ્નિ આવે અને એ અગ્નિને કારણે લોખંડનો ગોળો ગરમ થાય. પણ આંખ એવી રીતે અગ્નિને જોતા એ ગરમ થતી નથી. આ ઉદાહરણ આપણે કર્યું છે એ જ રીતે લેવામાં આવ્યું છે. એટલે કહેવાનો આશય એ છે કે આંખ દ્વારા દેખાય પણ આંખ દ્વારા કોઈ કાર્ય થાય નહીં કે આંખ દ્વારા એનો અનુભવ થાય નહીં. આંખ અગ્નિને જુએ, દૂરથી જુએ એ વખતે એ જુએ જ છે પણ અગ્નિને એ કરતી નથી કે અગ્નિને અનુભવતી નથી. તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેધતો નથી. જો અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકાની અંદર અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ એવી રીતે વાત લેવામાં નથી આવી, અહીંયા આ વાત વધારે છે. ત્યાં જે વાત લેવામાં આવી ત્યાં એમ કહ્યું કે તેવી રીતે જ્ઞાન પણ કરતું નથી કે ભોગવતું નથી, જ્ઞાન પણ કરતા નથી કે ભોગતા નથી, માત્ર જ્ઞાન જાણે જ છે એમ વાત લીધી. અહીંયા આ ગાથાની ટીકામાં જયસેન આચાર્ય ભગવાને આટલો ફેર કર્યો છે અહીંયા કે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેધતો નથી. વાત તો જ્ઞાનની જ કરવી છે પણ અહીંયા વિશેષતાથી વાત લીધી. અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, એનો અર્થ શું થયો કે જ્ઞાન કહેતા જે જીવ જ્ઞાન રૂપે પરિણમ્યો છે તે, આપણે ત્યાં જ્ઞાન એટલે આત્મા એમ વાત કરી હતી કે આત્મા પણ એવી રીતે માત્ર જ્ઞાન કરે છે પણ એ પરના કાર્યો કરતો નથી કે પરને ભોગવતો નથી. આત્મા એ પરનો કરતા નથી કે ભોગતા નથી, માત્ર જ્ઞાતા છે, એ રીતે વાત હતી. અહીંયા એટલું ઉમેર્યું કે જે જીવ જ્ઞાન પરિણત થયો છે તે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, એટલે જે સમ્યક દ્રષ્ટિ થયો છે, જે જ્ઞાન સ્વભાવે પરિણમી રહ્યો છે એવો જીવ, શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતા થતો નથી કે ભોગતા થતો નથી. એટલે એ શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેધતો નથી. જો કરતાની વાતને આપણે સહેજ વિચાર કરીએ એટલે સમજાય કે કોઈ પણ કાર્ય થાય ત્યારે આપણે એમ કહીએ કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. તો ઉપાદાન કારણ એ સાચું કારણ, એટલે ઉપાદાન કારણ છે એ મૂળ કારણ છે, એ દ્રવ્યમાં પોતામાં હોય. જ્યારે નિમિત્ત કારણ છે તે સાચું કારણ નથી, એને ઉપચારથી કારણ કહેવામાં આવ્યું હોય. એટલે જ્યારે એ કરતા હોય એને સાચા અર્થમાં આપણે કરતા કેવો હોય તો આપણે એમ કહેવું પડે કે શુદ્ધ ઉપાદાન રૂપે કરે. શુદ્ધ ઉપાદાન રૂપે કરે એનો અર્થ એ થયો કે મૂળ કારણ છે. ખાલી કરતા કહેવાને બદલે અહીંયા જયસેન આચાર્ય ભગવાને એમ કહ્યું કે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી. એટલે તમે એને કરતા તરીકે, કરવાવાળા તરીકે એને ઉપચારથી ભલે કહો, વ્યવહારથી ભલે કહો, પણ ખરેખર ખરેખર એ કરતો નથી. શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી એટલે ખરેખર આત્મા કરતો નથી એમ કહેવાનો આશય છે. કોઈક રીતે ઉપચાર કરીને કહેવામાં આવે કે આત્મા કરે છે, પણ એ વખતે એનું ઉપાદાન એટલે શુદ્ધ ઉપાદાન એમ નથી. હજી થોડોક આપણે એનો વિસ્તાર સમજીએ, જે આપણે જાણીએ છીએ એ પ્રમાણે, એટલે બહુ સહેલું થઈ જશે. જો આપણે હંમેશા કહીએ છીએ કે આત્મા શુભાશુભ ભાવ કરે. શુભાશુભ ભાવ કરે એનો અર્થ શું થયો? શુભાશુભ ભાવનું એને કરતા પણ છે ના. એ વખતે આપણે શું કહીએ છીએ કે આત્મા વિભાવ ભાવે થાય છે એટલે એ શુભ અને અશુભ ભાવ કરે છે. વિભાવ ભાવે થયો એટલે શું થયું? કે પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થયો, પોતાના સ્વરૂપને છોડી અને પરનું લક્ષ કરે છે તો એને શુભ અથવા અશુભ ભાવ થાય છે. આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે રહે છે. સ્વભાવ ભાવે રહેવું એટલે પોતાનામાં જેવા ગુણ છે એવા ભાવે રહેવું, એનું નામ સ્વભાવ ભાવે રહેવું. દરેક દ્રવ્ય એ પોતે પરિણમે છે તો એનામાં રહેલા ગુણ પ્રમાણે પરિણમે છે, એટલે એ એનો સ્વભાવ છે. તો આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે એમ કહી એટલે એ પોતે પોતાના સ્વરૂપમાં છે. એ બહાર નીકળ્યો નથી, સ્વમાંથી બહાર નીકળ્યો નથી, પરનું લક્ષ કરતો નથી, તો એ સ્વભાવ ભાવે પરિણમે છે. પણ આત્મા સ્વને છોડીને, પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ છોડીને પરનું લક્ષ કરે છે. આ રાગ દ્વેષના ભાવ કેમ થાય છે? એ પરનું લક્ષ કરે છે એટલે થાય છે. જે કર્મનો ઉદય છે, કોઈ પણ કર્મનો ઉદય છે, તો એ કર્મના ઉદયને કારણે જે સંયોગો સર્જાયા છે એ સંયોગો તરફ એ લક્ષ કરે છે, તો એમાં એને રાગ અથવા દ્વેષ થાય છે. કર્મનો ઉદય છે એ વખતે જે સંયોગો સર્જાયા છે એ સંયોગોનું લક્ષ કરતા એને રાગ અથવા દ્વેષ થાય છે. અત્યારે વર્તમાનમાં સંયોગનો ઉદય એવો હોય કે એને સારી જોબ મળી હોય, તો એ સંયોગનો, એ કર્મનો ઉદય છે એટલે એવો એ સંયોગ છે. અત્યારે વર્તમાનમાં કર્મનો ઉદય એવો હોય કે એને શરીરમાં પીડા છે, તો એ શરીરમાં પીડા છે એ કર્મનો ઉદય છે. હવે જીવ પોતે જે કર્મના ઉદય આવ્યા છે એની સાથે જોડાઈ જાય, પોતે સ્વમાં હતો, સ્વમાં એને રહેવું જોઈતું હતું, એના સ્થાને જે આ ઉદય આવ્યો, શરીરમાં પીડા આવી તો એની સાથે જોડાઈ ગયો કે આ જોબ છે તો જોબમાં એમાં એકત્વ કરે છે, એટલે એની સાથે જે સંયોગ આવ્યો છે એ સંયોગ સાથે જે જ્યારે જોડાઈ જાય છે ત્યારે એને રાગ અથવા દ્વેષના ભાવ થાય છે. એને ગમે છે, એને એમાં ઈષ્ટ બુદ્ધિ લાગે છે તો રાગ થાય છે, એને નથી ગમતું તો એને દ્વેષ થાય છે. એને જોબ ગમે છે એટલે રાગ થાય છે, એને શરીરમાં પીડા આવી છે એ નથી ગમતું તો દ્વેષ થાય છે કે આ ક્યાંથી આવ્યું. એટલે એમાં રાગ અને દ્વેષના ભાવ થાય છે, એમાં શુભ અને અશુભ ભાવ પણ થાય છે. એવા સંયોગો સર્જાયા કે એને મંદિરમાં જવાનું થયું. કર્મના ઉદયો તો સમયે સમયે આવે છે, કોઈ સમય ખાલી નથી કે જ્યારે કોઈ કર્મનો ઉદય ન વર્તતો હોય. તો એને એવો સંયોગ આવ્યો કે એને મંદિર જવાનું થયું, પ્રતિમાના દર્શન થયા, એ વખતે એને શુભ ભાવ થાય છે. એટલે એને શુભ ભાવ કે અશુભ ભાવ થાય, એને રાગ થાય, દ્વેષ થાય, ક્રોધ થાય, માન થાય, માયા થાય, લોભ થાય, એને નવ પ્રકારના નવ કષાય એવા બધા ભાવ થાય. આ બધું જ્યારે થાય છે ત્યારે એ ક્યાં છે? એ ક્યાં છે? એ પરનું લક્ષ કરીને રહ્યો છે, એ સ્વમાં નથી. સ્વનું લક્ષ નથી કરતો અને પરનું લક્ષ કરે છે ત્યારે એને આવા ભાવ થાય છે. એટલે બીજી રીતે આપણે એમ કહીએ કે એ વખતે જ્યારે વિભાવ ભાવે થયો છે ત્યારે એનું લક્ષ પર તરફ છે. પર તરફ લક્ષ થવાને કારણે એને શુભાશુભ ભાવ થાય છે અને એવા પરિણામ થતા એને કર્મનો બંધ થાય છે. તો આ શુભાશુભ ભાવ થવાનું કારણ શું થયું? તો કે સ્વને છોડીને બારમાં આવ્યો એટલે થયું. હવે એ વખતે એ ભાવ કોને થયા, એનું ઉપાદાન કારણ શું, આપણે એ તપાસીએ. એનું ઉપાદાન કારણ શું? તો ઉપાદાન કારણ આપણને એમ થાય, ઉપાદાન કારણ તો જીવ જ છે, ભાવ તો જીવને થયા, ભાવ તો જીવને થયા ને, અને એ ભાવ જીવને થયા એટલે કર્મબંધ પણ જીવને જ પડવાનો છે ને. તો જીવ ઉપાદાન કારણ થયું. તો જીવ ઉપાદાન કારણ થયું તો આપણને વિચાર થાય, તો જીવને આ રીતે જો શુભાશુભ ભાવનું કરતા પણ આવતું હોય તો પછી એ થયા જ કરે. તો ના, એમ નથી. જીવ એ ઉપાદાન કારણ એનું ક્યારે થયું છે, કે જ્યારે એને પરનું લક્ષ કર્યું છે ત્યારે. જ્યારે સ્વભાવ ભાવે વર્તે છે ત્યારે એનો શુદ્ધ ભાવ છે. તો જ્યારે એનો શુદ્ધ ભાવ છે ત્યારે પણ એ ઉપાદાન કારણ જીવ પોતે છે, અને અશુભ ભાવ છે ત્યારે પણ જીવ ઉપાદાન કારણ પોતે છે. તો બંને વખતે ઉપાદાન કારણ પોતે હોય તો પછી એક સરખું થવું જોઈએ ને. તો આવું જુદું કેમ થાય છે, અને એને જુદું સમજવા માટે શું કરીએ આપણે? ત્યારે એમ કહેવામાં આવ્યું કે જ્યારે એ સ્વનું લક્ષ છોડી અને પરનું લક્ષ કરીને શુભાશુભ ભાવે થાય છે, ત્યારે જે ઉપાદાન છે એ ઉપાદાન જીવનું છે, પણ એ ઉપાદાનને અશુદ્ધ ઉપાદાન કહ્યું. એ ઉપાદાનને અશુદ્ધ ઉપાદાન કહ્યું. એ વખતે જીવની એવી યોગ્યતા છે અને એ અશુદ્ધ ઉપાદાન છે, અને એ ક્ષણિક છે, એ કઈ શાશ્વત વસ્તુ નથી. કેમ કે જીવનો એવો કઈ સ્વભાવ નથી, જીવનો એવો સ્વભાવ નથી કે વિભાવ ભાવે થાય. એટલે એ ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ કાયમ ટકીને રહેતું નથી, એ હંમેશ થતું નથી, એટલે સિદ્ધને એ હોતું નથી. સિદ્ધ ભગવાનને વિભાવ ભાવે પરિણમન કેમ નથી? કેમ કે સિદ્ધ ભગવાનને પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થયું છે, અને એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપની અંદર કોઈ વિભાવ થાય એવો ગુણ નથી, કોઈ રાગ દ્વેષના ભાવ થાય, શુભાશુભ ભાવ થાય એવો કોઈ આત્મામાં ગુણ જ નથી. એટલે એમને ક્યાંથી શુભાશુભ ભાવ થાય? એટલે એમનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન તરીકે પરિણમતું જ નથી. જ્યારે સંસારી જીવને શું થાય છે, કે એને આ યોગ્યતા પડી છે. કેવી યોગ્યતા? કે પોતાનું સ્વરૂપ છોડી અને એ પરનું લક્ષ કરે, એટલે એ સમયે એનું ઉપાદાન અશુદ્ધ થાય. એટલે એ યોગ્યતા પડી છે, અને એ વખતે એ પરનું લક્ષ કરે છે તો શુભાશુભ ભાવ થાય છે, અને એવા શુભાશુભ ભાવ થાય છે ત્યારે એ પણ જીવનું ઉપાદાન છે, પણ એ ઉપાદાનને અશુદ્ધ ઉપાદાન કહ્યું. એ ઉપાદાનને અશુદ્ધ ઉપાદાન કહ્યું. કેમ કે ઉપાદાન કારણ તો સમજવું પડે ને. જીવ ઉપાદાન કારણ છે, જેને કારણે એને સ્વભાવ ભાવે પરિણમન પણ થાય, એટલે કે શુદ્ધ ભાવે પણ પરિણમન થાય, અને આપણે એમ કહીએ છીએ કે શુભાશુભ ભાવે પણ પરિણમન થાય છે. તો બંને વસ્તુ જીવ જ કરે છે, પણ બંને સિચ્યુએશન જુદી છે. બંને એનો જે થાય છે એ કન્ડિશનનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ જીવની ભૂલ છે. જે એનો શાશ્વત ભાવ નથી, પોતાનામાં ગુણ નથી, પણ એ પોતાના સ્વભાવ ને છોડીને બહાર આવે છે એ એની ભૂલ છે, અને એવું એ કરે છે તો એનું ઉપાદાન એ વખતે અશુદ્ધ ઉપાદાન છે, અને એને શુભ અથવા અશુભ ભાવ થાય છે. એટલે હવે અહીંયા વાતને લઈએ કે જ્યારે શુદ્ધ ઉપાદાન હોય ત્યારે શું થાય? શુદ્ધ ઉપાદાન હોય ત્યારે શું થાય? શુદ્ધ ભાવ હોય, શુભાશુભ ભાવ હોય નહીં. તો આ લીટીમાં જે વાત અહીંયા કરી કે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેદતો નથી. એટલે કે શુદ્ધ ઉપાદાન હોય ત્યારે એ કરતા પણ નથી અને ભોગતા પણ નથી. હવે સમજાય છે? શુદ્ધ ઉપાદાન છે ત્યારે એ સ્વભાવ ભાવે જ પરિણમે, એ કરતા થતો જ નથી, ભોગતા પણ થતો નથી. પરનો એ કરતા પણ થતો નથી અને ભોગતા પણ થતો નથી. અહીંયા ફરી પાછી એક વાત યાદ કરાવું, પહેલા પણ આપણે એ વાત કરી છે પણ ફરીથી એક વખત યાદ કરાવું કે કૃપાળુદેવે એમ કહ્યું કે આત્મા કર્તા છે, ભોગતા છે. છ પદની અંદર એમ કહ્યું ને કૃપાળુદેવે, આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. તો છ પદમાં આત્માને કર્તા કૃપાળુદેવે કહ્યું ને, અહીંયા તો અકર્તાની વાત કરે છે. વિરોધાભાસ હશે? ના, વિરોધાભાસ નથી. એમાં ક્યાંય વિરોધાભાસ નથી. કૃપાળુદેવે એમ પણ કહ્યું છે કે આત્મા એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી. તો આપણને થાય કે કૃપાળુદેવની બે જગ્યાએ જુદી જુદી વાત આવી? ના, એમ પણ નથી, કૃપાળુદેવે બરાબર જ કહ્યું છે. કૃપાળુદેવે જે વાત કરી છે બરાબર કરી છે. જ્યારે કૃપાળુદેવે એમ કહ્યું છે કે આત્મા કરતા છે, તો પછી એનું એક્સપ્લેનેશન પણ કૃપાળુદેવે પોતે જ આપ્યું છે કે આત્મા પોતે સ્વભાવ ભાવનો કરતા છે. કોનો કરતા છે? સ્વભાવ ભાવનો કરતા છે. નિશ્ચયથી આત્મા સ્વભાવ ભાવનો કરતા છે, કૃપાળુદેવે એમ કહ્યું છે. પછી આગળ કહ્યું છે કે વ્યવહારથી એ શુભાશુભ ભાવનો કરતા છે અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. કઈ રીતે કરતા પણ કહ્યું? નિશ્ચયથી ભગવાન આત્મા એ શેનો કરતા છે? પોતાના સ્વભાવ ભાવનો કરતા છે. હવે જુઓ, સ્વભાવ ભાવમાં કાંઈ કરવા પણ હોય, જ્યારે ગુણ છે પોતાના, તો એ ગુણપણે પરિણમવું થાય તો દરેક દ્રવ્યનું પરિણમન સ્વભાવ ભાવે થાય છે, તો એમાં તો કાંઈ કરવા પણ છે જ નહીં. એટલે ત્યાં ખરેખર તો કૃપાળુદેવે અકર્તા જ દર્શાવ્યો છે. નિશ્ચયથી આત્મા સ્વભાવ ભાવનો કરતા છે, એનો અર્થ શું થયો? કે સ્વભાવ ભાવને તો કાંઈ કરવો તો પડતો નથી, એટલે નિશ્ચયથી તો આત્મા અકર્તા જ છે, આત્મા કાંઈ કરતો નથી. પછી આગળ શું કહ્યું કૃપાળુદેવે? કે વ્યવહારથી શુભાશુભ ભાવનો કરતા છે. એ વ્યવહારથી કહ્યું. વ્યવહાર છે તે ખોટો છે, જુઠ્ઠો છે, એ આરોપિત કથન છે. જે છે નહીં અને કહેવામાં આવે છે તો એને આપણે વ્યવહાર કહીએ છીએ. તો અહીંયા આપણે પણ એ જ વાત લીધી કે જ્યારે પોતાના સ્વરૂપને છોડી અને જીવ વિભાવ ભાવે પરિણમે છે ત્યારે એને શુભાશુભ ભાવ થાય છે, અને એ બધો વ્યવહાર છે, એ બધું ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ કંઈ શાશ્વત એનું સ્વરૂપ નથી. અને ત્રીજી વાત કૃપાળુદેવે શું કહી? ઘર નગર આદિનો કરતા કઈ રીતે કહ્યો? એ તો વ્યવહારથી પણ નહીં, માત્ર ઉપચારથી. એટલે એ રીતે એમાં કૃપાળુદેવે આત્માને કરતા કહ્યો છે. એટલે ખરેખર તો આત્માને કૃપાળુદેવે અકર્તા જ કહ્યો છે. એટલે અહીંયા આ અકર્તા પણ જે કહ્યું એની સાથે ક્યાંય વિરોધાભાસ નથી. નાની પુરુષોની વાતમાં ક્યાંય અકર્તા, ક્યાંય વિરોધાભાસ હોય જ નહીં. અહીંયા અકર્તાની વાત છે કે બીજી ગમે તે વાત હોય, પણ નાની પુરુષોના વચનમાં ક્યાંય વિરોધાભાસ હોય જ નહીં, બધું બરાબર જ હોય. આપણી સમજમાં ક્યાંક ભૂલ થતી હોય, એટલે આપણે વિચાર કરવાનો કે આ તત્વની વાત છે એને કૃપાળુદેવે આ રીતે કહી છે તો ક્યાં સમજમાં ફેર પડે છે. તો આપણે વાત એ કરી રહ્યા હતા કે અમૃત ચંદ્રાચાર્ય ભગવાનની ગાથાની અંદર જ્ઞાન એટલે આત્મા, અને એ અકર્તા છે, અભોક્તા છે, માત્ર જાણવા વાળો જ છે, એટલી વાત હતી. એમાં અહીંયા જયસેન આચાર્ય ભગવાને એટલું ઉમેર્યું કે એ કેવો જીવ? તો કે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, જે પોતે શુદ્ધ જ્ઞાને પરિણમી રહ્યો છે તે. એટલે શુદ્ધ જ્ઞાન રૂપે જે પરિણમી રહ્યો છે એવો જીવ શુદ્ધ ઉપાદાન રૂપે હોય. પોતે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે, એટલે કે પોતે શુદ્ધ ભાવે પરિણમી રહ્યો છે એવો જીવ લીધો છે, એટલે એનું ઉપાદાન કેવું છે? શુદ્ધ. એટલે પછી આગળ એમ કહ્યું કે એવો પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતા થતો નથી, એટલે કરતો નથી, અને ભોગતા થતો નથી, એટલે વેદતો નથી. આ રીતે આખી વાત અહીંયા લેવામાં આવી છે. હવે આપણે આખી ટીકા એક સાથે લઈ અને સમજીએ છીએ, અને ત્યાર પછીથી ગુરુદેવના પ્રવચન લઈએ છીએ, એના સ્થાને આપણે અહીંયા આ ટીકા ઘણી લાંબી છે, એટલે એક વખત આખી આપણે કરી જઈશું તો પણ એ ભાગ આપણને યાદ પણ બરાબર નહીં આવે. એટલા માટે થોડોક ભાગ લઈએ, અને પછી એટલા ભાગ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે લઈએ. એટલે સાથે ને સાથે આપણે અંશ લેતા જઈશું. જે રીતે સામાન્ય આપણે કરીએ છીએ એના કરતા સહેજ અહીંયા આપણે ફેર કરીએ છીએ કે આપણે આ ચાર લીટી કરી છે ટીકાની, તો હવે આ ચાર લીટી ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે લઈએ. અહીંયા જ પ્રવચન રત્નાકર ભાગ 9મો, તેમાંથી જ આપણે લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો એના પાના નંબર 91 ઉપર, પાના નંબર 91 ઉપર નીચે સમયસાર ગાથા 320 મથાળું એની નીચે ગાથા 320 શ્રી જયસેન આચાર્ય કૃત તાત્પર્ય વૃત્તિ ટીકા ઉપરનું પ્રવચન. હવે એમાં આ જે ટીકાની ચાર લીટી આપણે જે કરી એ પહેલા આપી દીધી છે, એટલે હવે આપણે એનાથી આગળ વધીએ અને 92મા પાના ઉપર જે વાત કરી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. અહીંયા કહે છે કે ભગવાન આત્માને આત્માનો તો જ્ઞાન સ્વભાવ છે. ગુરુદેવ શું કહે છે કે ભગવાન આત્માનો તો જ્ઞાન સ્વભાવ છે, રાગને કરે અને રાગને ભોગવે એનો સ્વભાવ નથી. શું કહ્યું? આત્માનો સ્વભાવ કેવો છે? જ્ઞાન કરવાનો. ભગવાન આત્મા ચેતન છે, એ જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં. એ પરના કાંઈ કામ કરે, પરમાં કાંઈ ફેરફાર કરે, પર પદાર્થની પર્યાયને બદલે એવો એનો સ્વભાવ નથી. આત્મા શરીરમાં કાંઈ કરે એવો એનો સ્વભાવ નથી, કેમ કે શરીર એનાથી જુદું છે, એ પર છે. અરે એ વિભાવ ભાવે પરિણમે એવો પણ એનો સ્વભાવ નથી, કેમ કે વિભાવ ભાવ એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો માત્ર જ્ઞાન સ્વભાવ છે. એટલે આત્મા તો જ્ઞાન કરે પણ એ રાગ કરે, દ્વેષ કરે કે રાગ દ્વેષને ભોગવે એવો એનો સ્વભાવ નથી. જો ભોગવવાની વાતની થોડીક સ્પષ્ટતા કરું, કરવાની વાત તો જલ્દી સમજાય છે પણ ભોગવવાની વાતમાં એક વાત યાદ રાખવી કે ખરેખર આત્મા પર પદાર્થને ભોગવી શકે જ નહીં. આત્મા કરતા પદાર્થ જુદો છે તો એને આત્મા ક્યાંથી ભોગવે? આત્મા ગુલાબજાંબુને ભોગવે નહીં. ગુલાબજાંબુ ખાય છે તો ગુલાબજાંબુને ભોગવે છે એમ જે કહેવું એ ઉપચારથી છે, એ તો વ્યવહાર પણ નહીં. કે તો ગુલાબજાંબુ પદાર્થ જુદો અને આત્મા ચેતન. હવે ચેતનને અને જળને કાંઈ સંબંધ જ નથી. આ ચેતન એ જળને સ્પર્શતું પણ નથી તો પછી એને ભોગવે કેવી રીતે? ભગવાન આત્મા ચેતન એ કાંઈ પેલા ગુલાબજાંબુમાં પહોંચતો નથી કે પેલું ગુલાબજાંબુ આત્મામાં પહોંચતું જ નથી, તો એને ભોગવે ક્યાંથી? તો ભોગવે છે શું? ભોગવે છે એ એના ભાવને ભોગવે છે. આત્મા કોને ભોગવે છે? પોતાના ભાવને ભોગવે છે. એ ભગવાન આત્મા ભાવને ભોગવે છે એમ કહીએ, એટલે શુભાશુભ ભાવને ભોગવે છે એમ કહીએ તો વ્યવહારથી કહેવાય, નિશ્ચયથી નહીં. ભગવાન આત્મા બધાના આત્માને ભગવાન આત્મા અહીંયા તો કયા છે? બધા આત્મા ભગવાન આત્મા છે, એટલે આપણે હંમેશા ભગવાન આત્મા બોલીએ છીએ. તો આત્મા કોને ભોગવે? આત્મા વ્યવહારથી એમ કહેવાય કે શુભાશુભ ભાવને ભોગવે કે શુભાશુભ ભાવને કરે. બાકી પર પદાર્થને એ કઈ ભોગવે એ તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, એ તો બહુ દૂરની વાત રહી. એ તો ઉપચારથી કહેવું હોય તો કહેવાય પણ ખરેખર એ એને ભોગવતો નથી. ભોગવે છે તો પોતાના ભાવને. કેવા ભાવને ભોગવે છે? વિભાવ ભાવ, કે આ ગુલાબજાંબુ મીઠું છે, સારું છે, એનાથી મને આનંદ થાય છે, સુખ થાય છે, એવો એ ભાવ, એ ભાવનો ભોગતા આત્મા છે એમ કહેવાય. ગુલાબજાંબુને તો આત્મા અડતો પણ નથી, તો એ પોતાના ભાવને ભોગવે છે. કેવો ભાવ? કેવો ભાવ કર્યો એને ગુલાબજાંબુને ભોગવતી વખતે? એ સારું છે, ભાવે છે એવો ભાવ કર્યો. અને જેને નથી ભાવતું એ નથી ભાવવાનો ભાવ કરે છે. જેને ભાવે છે, ગમે છે, એને એવો ભાવ થાય છે. એટલે પદાર્થો પ્રત્યેનો એનો જેવો અભિગમ છે ને, એવા અભિગમ સાથે રહેલા ભાવને એ ભોગવે છે. એક વસ્તુ એને એમ લાગે છે કે આ મને નુકસાન કરે છે તો એના પ્રત્યે એને દ્વેષનો ભાવ થાય છે, અને એવા દ્વેષ ભાવનો એ કરવાવાળો કરતા થાય છે, અને એવા દ્વેષ ભાવને કારણે એને આકુળતા થાય છે એમ એ દ્વેષને ભોગવે છે. આ કોઈક વ્યક્તિએ મને નુકસાન પહોંચાડ્યું એવો એને ભાવ થયો અને એમાં એને દ્વેષ થયો કે ક્રોધ થયો, તો એ દ્વેષ ભાવનો એ કરતા થાય અને પછી એવા એના ક્રોધ ભાવને એ ભોગવે છે. એટલે એ દુઃખી થાય છે, એના આત્મપ્રદેશોનું કંપન થાય છે. એટલે આ ભોગવવું અને આ કરવું એ બંને વખતે જીવને દુઃખ જ પહોંચે છે. એ વખતે એના આત્મપ્રદેશોનું કંપન જ થાય છે અને એને દુઃખ જ થાય છે. એટલે આવું ભોગવવું કરવું એને વ્યવહાર કયો? નિશ્ચય નહીં. નિશ્ચયથી તો ભગવાન આત્મા માત્ર પોતાના સ્વભાવ ભાવે જ પરિણમે છે. એટલે ન તો એ પર પદાર્થને કરે છે કે ન પર પદાર્થને એ ભોગવે છે. માત્ર પોતાના સ્વભાવ ભાવનો જે કરતા છે અને પોતાના સ્વભાવ ભાવને એ ભોગવે છે, એટલે કે એમાંથી એને શાશ્વત આનંદ જે વહી રહ્યો છે એનો અનુભવ થાય છે. આત્મા સ્વભાવ ભાવે એ થાય છે ત્યારે તો એને આનંદનું વેદન છે, સુખનું વેદન છે, શાંતિનું વેદન છે. કેમ એવું વેદન છે? કેમ કે એવા ગુણ પડ્યા છે. આત્મામાં અનંત ગુણ છે એમ આપણે કહીએ તો અનંત ગુણનું પરિણમન પણ સાથે જ છે ને. તો અનંત ગુણનું સાથે રહેલું જે પરિણમન છે એ એને વેદનમાં આવે છે. ક્યારે આવે છે? જ્યારે એનું લક્ષ કરીને સ્વભાવ ભાવે થાય છે ત્યારે એને એવા આનંદનું વેદન હોય છે. અને એવા આનંદનું વેદન આ મહાપુરુષોએ કર્યું છે એટલે આપણને એ કહે છે કે ભાઈ તું પણ એવા આનંદનું વેદન કર. તું તારા સ્વરૂપમાં જા, ત્યાં આનંદ ભર્યો છે, ત્યાંથી તને સુખ શાંતિ અને આનંદનો અનુભવ થશે. પુકારી પુકારીને કહે છે. આ બધા શાસ્ત્રોમાં એ જ વાત કરી છે. ગુરુદેવે 45 વર્ષ સુધી રોજ પ્રવચનમાં આ વાત કરી કે તું તારા સ્વરૂપમાં જાને ભાઈ, ત્યાં આનંદ ભર્યો પડ્યો છે. આ જ વાત કરી કેમ કે એમને એનો અનુભવ થયો છે. એ અનુભવ થયા પછીથી કહે છે એવો અનુભવ થયો છે અને આપણને અનુભવ નથી અને આપણે આકુળતા વ્યાકુળતામાં દુઃખી થઈ રહ્યા છીએ, એટલે કરુણા કરીને કહે છે. મહાપુરુષોને તો એવી કરુણા છે એટલે આપણને એમ કહે છે કે ભાઈ અંદર તારા અંદરમાં સુખ પડ્યું છે એને તું જોતો નથી. એ કરુણા કરીને કહે છે. અહીંયા આપણે વાત ચાલે છે 92માં પાના ઉપર કે ભગવાન આત્માનો તો જ્ઞાન સ્વભાવ છે. એનો કાંઈ રાગ અને દ્વેષનો એવો કાંઈ સ્વભાવ નથી કે એ રાગને કરે કે દ્વેષને કરે કે એને ભોગવે એવો એનો સ્વભાવ નથી. તો પહેલી લીટી ચાલે છે. બહુ સરસ વાત કરી છે. ગુરુદેવની વાતને આપણે બરાબર સમજવાની, એમને આગળ ચાલ્યા જઈએ તો એનો કાંઈ અર્થ નથી. ભગવાન આત્માનો તો જ્ઞાન સ્વભાવ છે, રાગને કરે અને રાગને ભોગવે એવો એનો સ્વભાવ નથી. શું કીધું? કે આ શરીર આદિ પર પદાર્થ છે તેને તો આત્મા કરે નહીં. શરીર આદિ મૂક્યું છે એટલે શરીર સિવાય બીજું બધું સમજી લેવાનું. જેના જેના સંસર્ગમાં આ જીવ આવે છે એ બધું સમજવાનું. આ કોમ્પ્યુટર ને, આ કાર ને, આ રસોઈ કરવી ને, આ ઘર કરવું ને, કપડા ને, એક પણ વસ્તુને આત્મા કરતો નથી, એક પણ વસ્તુને આત્મા સ્પર્શતો નથી. એ બધા અજીવ, એ બધા જડ એને આત્મા કરતો નથી. આ બધા પર પદાર્થ છે એને આત્મા કરે નહીં. પણ રાગાદીનું કરવું અને રાગાદીનું વેદવું એવું આત્માના જ્ઞાન સ્વભાવમાં નથી. જે વાત આપણે હમણાં કરી એ પ્રમાણે, એટલે પર પદાર્થને તો કરે નહીં પણ પર પદાર્થનું લક્ષ કરતા, પર પદાર્થ તરફ જોતા જે ભાવ થાય એને ભોગવવાનો ભાવ થાય છે, અથવા તો એ સારું છે એ ખરાબ છે એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય છે એવા જે ભાવ થાય છે, એ ભાવને પણ ખરેખર તો આત્મા કરતો નથી, નિશ્ચયથી કરતો નથી. એટલે એનો અર્થ શું થયો? કે એ એના સ્વભાવમાં નથી. શુભ ભાવે થવું કે અશુભ ભાવે થવું એ આત્માનો સ્વભાવ નથી. રાગ આદિનું વેદવું, એવો રાગ આવ્યો હોય એનું વેદવું એ આત્માનો સ્વભાવ નથી. જેટલો રાગ છે એટલું વેદવું છે. સાચી વસ્તુ તો એવી છે. પર પદાર્થ પ્રત્યે જેટલો રાગ છે એટલું વેદન હોય, શરીર પ્રત્યે જેટલો રાગ છે એટલું વેદન થાય. નાની પુરુષો, મહાપુરુષો, મુનિની વાત કરીએ તો મુનિને શરીરમાં પીડા હોય તો એ વખતે એનું વેદન હોય, ન હોય બિલકુલ એમ નહીં, પણ સ્વરૂપમાંથી આવતા આનંદની સાથે પેલું વેદન પણ છે. તો અંદરમાંથી જે આનંદ આવી રહ્યો છે એનું વેદન એટલું બધું વધારે છે કે પેલા તરફ એમનું લક્ષ પણ જતું નથી. શરીરમાં જે વેદના છે એના તરફ એમનું લક્ષ પણ જતું નથી. કેમ કે એના પ્રત્યે શરીર પ્રત્યે રાગ એમને ટળી ગયો છે ને. શરીર સાથે હું રહ્યો છું, શરીર મારું નથી, એવો ભાવ સતત મુનિને વર્તે છે. તો એને વેચતા પણ નથી. આપણે કહીએ છીએ ને કે મુનિ પોતાના ધ્યાનમાં છે, સ્વરૂપમાં છે. એ વખતે એમને કોઈ ભમરો આવીને કરડી ગયો અને મુનિ પોતાના ધ્યાનમાંથી ચલિત પણ ન થયા. એવું કેવી રીતે બન્યું? એ કઈ જીદ કરીને બેસી રહ્યા હતા? ના. તો આપણે એમ કહીએ કે ના, જીદ કરીને નહોતા બેસી રહ્યા, પણ મુનિને એમના અંદરમાંથી આનંદ એવો આવતો હતો એટલે મુનિ એમાંથી ચડ્યા નહીં અને એ તરફ એમનું લક્ષ પણ ગયું નહીં. તો શું મુનિને એ પીડા થઈ નહીં હોય? ભમરાવ કરડ્યો હોય એની પીડા નહીં થઈ હોય? ના, એમ પણ નહોતું. એ વેદન પણ હતું, પણ સ્વરૂપમાંથી આવતો આનંદ એટલો બધો હતો કે એની સામે પેલું વેદન જે છે એ કંઈ નહોતું. એટલે એ પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદમાં એ સ્થિર રહ્યા, પોતાના આનંદમાં એ સ્થિર રહ્યા. એટલે ભોગવવું જે છે એમાં પરનું ભોગવવાનું, ખરેખર પર પદાર્થને ભોગવવાનું તો છે જ નહીં, પણ પર પદાર્થ તરફનો જેટલો રાગ છે ને એટલું ભોગવવું થાય. બીજાનું આપણે દ્રષ્ટાંત લઈએ કે બીજા સામાન્ય લોકોને જરાક અમથી શરીરમાં તકલીફ થાય તો ઘણી વાર તો ચીસો પાડે, બૂમો પાડે. જેટલું શરીર પ્રત્યેનું જેટલું આકર્ષણ છે, રાગ છે, શરીર પ્રત્યે જેટલું મમત્વ છે, એટલું એ વધારે વેદાય છે. સ્વરૂપની દ્રષ્ટિ થઈ જ નથી અને એ વેદન વધારે લાગે છે. એકની એક વસ્તુ આપણે લઈએ તો એ વસ્તુને એક વ્યક્તિ આનંદથી ભોગવે છે અને બીજી વ્યક્તિ એનાથી દુઃખી થાય છે. આપણે જોઈએ છીએ કે જેને એ પદાર્થ ગમે છે એનાથી એને એ આનંદ થાય છે, અને એ જ પદાર્થ જેને નથી ગમતો એને એનાથી દુઃખ થાય છે. તો એવું કેમ થતું હશે? ખરેખર એ પદાર્થ દ્વારા થતું હોય તો બંનેને એક સરખું થવું જોઈએ, એમ નથી. એના પ્રત્યેનો જે ભાવ છે કે આ પદાર્થ મને દુઃખ કરે એવો છે, એવો જેનો ભાવ છે એને એ પદાર્થના નિમિત્તે એને દુઃખનો અનુભવ થાય, અને જેને એ પદાર્થ પ્રત્યે એવો ભાવ છે કે એનાથી મને સુખ થાય છે એને સુખનો ભોગવવું થાય છે. પણ એ ભાવનું ભોગવવું છે, કઈ પદાર્થનું ભોગવવું નથી. એટલે એ ભાવનું ભોગવવું જે છે એ આત્માનો વિભાવ છે, એ સ્વભાવ નથી. અહીંયા એમ કેવું છે, એટલે એવો ભાવ, રાગાદી ભાવ, શુભાશુભ ભાવ, દ્વેષનો ભાવ, માન કસાય જે કંઈ છે એ બધા ભાવ, એ ભાવ પણ કંઈ આત્માના સ્વભાવમાં નથી. આત્માનો તો એકમાત્ર જ્ઞાન સ્વભાવ છે. આવી આ સૂક્ષ્મ વાત છે પ્રભુ. અહીંયા આગળ કહે છે કે આ દ્રષ્ટાંતથી સમજાવે છે. ગુરુદેવ કહે છે કે નેત્ર એટલે આંખ દ્રશ્ય એવી અગ્નિરૂપ વસ્તુને દેખે છે, પણ સંદુક્ષણ કરનાર પુરુષની માફક આંખ અગ્નિરૂપ વસ્તુને કરતી નથી. આ વાત આપણે પહેલા કરી ગયા છીએ. આંખ અગ્નિને કરતી નથી, જેમ અગ્નિને સળગાવનાર પુરુષ અગ્નિરૂપ વસ્તુને કરે છે, તેમ આંખ જે દેખાય છે એવું દ્રશ્ય એ પદાર્થ એને દેખે છે પણ એને કરતી નથી. આંખ એને દેખે છે પણ એને કરતી નથી, તેમજ એને ભોગવતી પણ નથી. એને માટે ઉદાહરણમાં અહીંયા કહ્યું છે કે તેમજ તપેલા એટલે ગરમ થયેલા લોખંડના ગોળાની માફક આંખ અગ્નિને અનુભવ રૂપે વેદતી નથી. લોઢાનો ગરમ થયેલો ગોળો, ઊનો ગોળો હોય તે જેમ ઉનાપણું વેદે છે, એટલે કે એ ગરમ થયો એટલે ઉનાપણું એનામાં છે, એવી રીતે આંખ વેદતી નથી. દૂર અગ્નિ છે તો એથી કંઈ આંખ એ ઉષ્ણતાને વેદતી નથી. આ દ્રષ્ટાંત લીધું. આ આપણે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકામાં કરી ગયા છીએ, એનો કોઈ વધારે વિસ્તાર આપણે કરતા નથી. આગળ અહીંયા કહે છે, તેમ કહે છે આત્મા કે જેનો એક જ્ઞાયક ભાવ સ્વભાવ છે. શું આત્માનો કેવો ભાવ સ્વભાવ છે? જ્ઞાયક ભાવ સ્વભાવ છે. જ્ઞાયક ભાવ એટલે જ્ઞાન કરવાનો ભાવ, એ એનો સ્વભાવ છે, એ એનો પોતાનો ભાવ છે, એ એના ગુણને કારણે છે, એટલે એ જ્ઞાયક ભાવ છે. સ્વભાવ છે તે પુણ્ય અને પાપના ભાવને કરતો નથી તેમજ વેધતો નથી. કોણ? આત્મા. કેમ? કેમ કે એનો એ સ્વભાવ નથી. પુણ્ય પાપના ભાવ એ આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ શું છે? તો પછી જ્ઞાન કરવું, એનો જ્ઞાયક ભાવ છે, એ સ્વભાવ છે. આવો જ્ઞાન કરવાના સ્વભાવ વાળો આત્મા એ આવા પુણ્ય અને પાપના ભાવને કરતો પણ નથી અને વેધતો પણ નથી. તો પછી આવા પુણ્ય અને પાપના ભાવ થાય છે એનું શું? પેલા આપણે અગાઉ વાત કરી પ્રમાણે ફરી યાદ કરાવું કે એવું થાય છે, એવું શા માટે થાય છે, એનું કારણ શું છે? તો કે પોતાના સ્વભાવને છોડીને બહારમાં આવીને પરનું લક્ષ કરે છે અને એમ થતાં એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે, એ સમયની એવી યોગ્યતા છે, એ ક્ષણિક છે, એમ એ વિભાવ ભાવે થાય છે, એટલે શુભ અથવા અશુભ ભાવે થાય છે. પણ આ બધું જે થાય છે એ કંઈ આત્માનો સ્વભાવ નથી, પોતાનો સ્વભાવ નથી. એણે ક્યારેય પોતાનો સ્વભાવ અનુભવ્યો નથી ને, એટલે એને આ બધું અઘરું પડે છે. એક વખત એ પોતે પોતાના સ્વભાવને અનુભવે ને, પછી બહુ સહેલું થઈ જાય છે. પછી આ શુભાશુભ ભાવ પોતાથી જુદો છે એવું ભેદ જ્ઞાન એને વારંવાર કરવું પણ પડતું નથી. પછી તો ભેદ જ્ઞાન સહજ હોય છે. જે ભાવ આવે એ ભાવથી પોતે જુદો છે એવું એને યાદ કરવાની જરૂર પડતી નથી. પોતે જ્ઞાન સ્વભાવી છે એ વાત પણ એને યાદ કરવી પડતી નથી. એવો જ એ વર્તે છે, એનું પરિણામ જ એમ થઈ જાય છે. સમ્યક દર્શન થયા પછીની આખી વાત જ જુદી છે. બધું કરતો દેખાય, જગતના કામો કરતો દેખાય, પણ એ બધા કામોથી પોતે અલિપ્ત જ છે, એ પોતાનું છે એમ એ કરતો જ નથી. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી હીરાનો વેપાર કરતા હતા, એટલે આપણને થાય કે હીરાનો વેપાર કરે છે. બહારથી જોનારને એમ થાય કે એ કવિતા પણ રચે છે. બહારથી જોનારને એમ પણ થાય કે એમણે આત્મસિદ્ધિની રચના પણ કરી. કોણ કરે? કોનું કામ? જીવનું કામ છે. આવા જ્ઞાની પુરુષ પોતે પોતાના સ્વભાવ ભાવે જ હતા. એ હીરાનો વેપાર પણ કરતા ન હતા કે એમણે આત્મસિદ્ધિની રચના કરી એમ કહેવું એ પણ વ્યવહાર છે. નિશ્ચયથી તો એ પોતાના સ્વરૂપને વિશે રહેવાનો પુરુષાર્થ જ કરતા હતા, વારંવાર સ્વરૂપમાં ચાલ્યા જતા હતા. એવો જ આત્માનો સ્વભાવ છે અને એવા સ્વભાવનું વેદન એમને હતું. 24મા વર્ષે સમ્યક દર્શન થયા પછીથી કૃપાળુદેવની દશા અદભુત હતી. વારંવાર સ્વરૂપમાં ચાલ્યા જતા હતા. સ્વરૂપમાં ન હોય, નિર્વિકલ્પ ધ્યાનમાં ન હોય, ત્યારે પણ પરિણતિ તો એમ જ રહેતી હતી. ભલે ને હીરાનો વેપાર થતો હોય તો પણ પરિણતિ તો એમ જ રહેતી હતી. કાંઈ હીરાનો વેપાર થતો હતો તો એની અંદર એમને કંઈ કરવાપણાનો ભાવ હતો, એકત્વ બુદ્ધિ હતી, કરતા બુદ્ધિ હતી, કે એમાં એમને કાંઈ મમત્વ હતું? હતું જ નહીં. એક વખત કૃપાળુદેવને કોઈએ એમ કહ્યું, એ વખતે કંઈ હીરાના પડીકા ખોલ્યા હશે ને બધું જોતા હશે ને પછી ત્યાંથી નીકળતા હતા, તો કોઈએ એમ કહ્યું કે જોજો તમારું કાંઈ રહી જાય નહીં. હીરાના પડીકા ખોલ્યા હોય એટલે કે કાંઈક એકાદું પડીકું રહી ગયું હોય કે કાંઈક એકાદ હીરો રહી ગયો હોય, એટલે પેલા એ સ્વાભાવિક રીતે એમ કહ્યું કે જોજો જરાય કાંઈ રહી જાય નહીં. કૃપાળુદેવે એમ કહ્યું કે જે અમારું હોય એ રહે નહીં અને જે રહી જાય તે અમારું હોય નહીં. જે અમારું હોય તે રહે નહીં અને જે રહી જાય તે અમારું હોય નહીં. પોતાનું સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, એ ક્યાં રહી જવાનું છે? અનાદિથી એવું ને એવું શુદ્ધ સ્વરૂપ છે. ત્રણેય કાળે ભગવાન આત્મા જ્ઞાયક જ છે. ગુરુદેવે વારંવાર એ વાત કરી છે, પણ ક્યારેય આ જીવે પાછું વાળીને વિચાર જ કર્યો નથી કે પોતે જ્ઞાન સ્વભાવી છે. અહીંયા કહે છે કે આત્મા કે જેનો એક જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ છે, એવો સ્વભાવ છે, એ પુણ્ય અને પાપના ભાવને કરતો નથી તેમજ વેધતો નથી. આ દયા પાળે, દાન કરે, વ્રત આદિ પાળે, એ બધો શુભ ભાવ છે. દયા કરવી, પરજીવની દયાનો ભાવ, એ શુભ ભાવ છે. દાન કરવું, એ પણ શુભભાવ છે, આ વ્રત કરવા એ પણ શુભભાવ છે. એવો શુભભાવ સાધક જીવને આવ્યા વગર રહે પણ નહીં. શુભભાવ સાધક જીવને ન આવે એમ બને નહીં. અને છતાંય જે સમ્યક દ્રષ્ટિ છે, જેને આત્માની દ્રષ્ટિ થઈ છે, સ્વરૂપનું લક્ષ થયું છે, સ્વરૂપનો અનુભવ થયો છે, એવા જીવને એમાં કરતાપણું હોય નહીં. પરની દયા હું પાળી શકું છું એમ એને હોય નહીં, કેમ કે આમે પરની દયા એ ક્યાં પાળી શકે છે? પરને એ જીવાડી શકે, મારી શકે એમ ક્યાં છે? પેલાનું આયુષ્ય હોય એ પ્રમાણે એ જીવવાનો હતો તો જીવ્યો, એમાં મેં એને જીવાડ્યો છે એવા મિથ્યા અભિમાન સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મી કરતા નથી. એટલે એ ભાવ છે તે શુભભાવ છે. અને જે સાધક છે એને એવા શુભભાવ આવે જ છે. શુભભાવ કરો, શુભભાવ કરો એવો જે ઉપદેશ આપવામાં આવે છે તે ચરણાનુયોગના ગ્રંથમાં એવો ઉપદેશ આવે કે દાન કરો, દયા કરો, છકાઈના જીવની રક્ષા કરો, વ્રત કરો, આ બધી વાત આવે ચરણાનુયોગના શાસ્ત્રમાં એ વાત આવે. પણ એ ચરણાનુયોગના શાસ્ત્રની રચના કરનારા આચાર્ય ભગવાન પણ એ સમજે છે, જાણે છે, અને એમણે પણ સાથે ઉપદેશ આપ્યો જ છે. શું ઉપદેશ આપ્યો છે? કે તું સમ્યક દ્રષ્ટિ હો તો તું આ દયા, દાન, વ્રત આદિ કર. પદ્મનંદી આચાર્ય ભગવાને પદ્મનંદી પંચવિસંતીની રચના કરી, એમાં 26 અધિકાર છે. એટલે જ્યારે આ દાનનો અધિકાર છે, જે પણ અધિકાર હોય, ત્યારે શરૂઆતમાં જે કહે છે કે જો તું સમ્યક દ્રષ્ટિ હો તો હવે તું દાન કર. એટલે પહેલી કન્ડિશન તો મૂકી જ દીધી છે કે તું સમ્યક દ્રષ્ટિ હો તો. એમને એમ કઈ અમસ્તી વાત નથી કરી, એ આચાર્ય ભગવાને જે વાત કરી એમાં દાનની વાત કરી, એ ચરણાનુયોગના ગ્રંથમાં એ વાત આવે, ઉપદેશમાં એ વાત આવે, એ બધું વ્યવહારને એનું કથન છે. પણ સાથે એમને મુખ્ય વાત તો કરી જ છે કે તારી દ્રષ્ટિ સમ્યક હોય, કેમ કે સમ્યક દ્રષ્ટિ નથી અને તું દાન કરે છે તો તું દાનનો કરતા થઈશ કે મેં દાન કર્યું. એટલે તું પહેલા સમ્યક દ્રષ્ટિ તો થા, તો શું સમ્યક દ્રષ્ટિ ન હોય અને દાન ન કરવું? ના, સમ્યક દ્રષ્ટિ ન હોય તોય દાન તો કરવું, પણ અંદરમાં એ વાતને સમજવી. કહેવાનો આશય એવો છે કે તારે અંદરમાં એ વાતને સમજવી કે દાન કરનારો હું નથી. દાન દાનના કારણે થાય છે, પૈસા જવાના છે તો જાય છે, પૈસા જે રીતે જવાના છે તે રીતે એના કારણે જાય છે, એનું એ કાર્યનો કરતા હું નથી. પરની દયા પાળું, પરને હું જીવાડું છું, બચાવું છું, તો એનો કરતા હું નથી. પર બચવાનું હતું, જીવવાનું હતું, એ એના આયુષ્યને કારણે જીવે છે, એને મેં બચાવ્યું છે એમ નહીં. એમ પોતાનું કરતા પણ હું ત્યાં છોડવાનું છે, એટલે એ રીતે વાત કરવામાં આવી છે. વ્રત આદિ બધામાં એમ જ છે, હું કરું છું એવો કરતા ભાવ છોડવાનો છે. કેમ કે કરું છું એવો કરતા ભાવ જે છે એ તો મિથ્યાત્વ છે, જે પરના કાર્યો પોતે કરી શકતો નથી અને એમ માને કે હું પરના કાર્યો કરું છું. કેમ કે દયા, દાન, વ્રત આ બધાની અંદર પરનું કંઈક કરવાપણું છે, જે એ કરી નથી શકતો અને એ માને કે હું પરનું કરું છું, એ તો મિથ્યાત્વ થયું. અને મિથ્યાત્વને લીધે થઈને તો એ ક્યારે પછી ભવના ભ્રમણ અટકાવશે? ભવના ભ્રમણ થશે જ, મિથ્યાત્વ છે ત્યાં સુધી ભવના ભ્રમણ તો થશે જ. એટલે પોતાનું સાચું સ્વરૂપ સમજવું અને પછી પરિણમવું. એમને એમ આપણે ગમે તેમ ભાવ કરીએ છીએ એમાં તો બંધ જ પડે છે અને એ તો ભવના ભ્રમણ જ થાય છે. અહીંયા કહે છે કે આ દયા પાળે, દાન કરે, વ્રતાદિ પાળે, પણ ભાઈ એ તો બધો રાગ છે, એ શુભ રાગ છે, એ શુભ ભાવ છે. અને એ શુભ રાગનું કરવું અને એ શુભ રાગનું વેદવું એ પણ કઈ આત્માના જ્ઞાન સ્વભાવમાં નથી, એ વિભાવ છે. કેટલી મોટી વાત કરી દીધી! આપણે તો એને ધર્મ સમજતા હતા, આપણે તો ધર્મ સમજતા હતા, પણ અહીંયા તો વાત કરી કે ભાઈ તારો સ્વભાવ કેવો છે એનો તું વિચાર કર ને. વર્તમાનમાં આપણને જે પર્યાય છે, પર્યાયમાં એ નથી એટલે કઈ અંદરથી ચાલ્યું ગયું છે? વર્તમાન પર્યાય આપણી મલિન છે, કર્મ સહિતની અવસ્થા છે, એટલે આપણને શુભાશુભ ભાવ થાય છે. એટલે કઈ એનો અર્થ એવો થોડો થાય છે કે અંદરથી જે આપણું શુદ્ધ આત્મ તત્વ છે એ કઈ ચાલ્યું ગયું છે? એવું તો છે જ નહીં. આત્મા જ્ઞાન સ્વભાવ છે, એ તો પહેલેથી જ છે. જીવ જ્યારથી છે ત્યારથી એ જ્ઞાન સ્વભાવ જ છે. નિગોદનો જીવ પણ જ્ઞાન સ્વભાવ જ છે, એને જ્ઞાનનો ઉઘાડો ઓછો છે. અક્ષરના અનંતમાં ભાવે જ્ઞાનનો ઉઘાડ છે, પણ એથી કઈ એનો જ્ઞાન સ્વભાવ મટી ગયો છે એમ નથી. જો એવું ન હોય, જ્ઞાન સ્વભાવ જીવનો ન હોય અને અનાદિથી એ ટકી રહ્યો ન હોય, તો પછી એ કેવળ જ્ઞાન પ્રગટ કેવી રીતે કરે? કેવળ જ્ઞાન કઈ બહારથી આવે છે? કેવળ જ્ઞાન કઈ બહારથી નથી આવતું, એ તો એનો સ્વભાવ છે. એ પરિપૂર્ણતા એને પોતામાંથી જ પ્રગટ થાય છે. એવો પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવ એ પોતે પર્યાયમાં પ્રગટ કરે છે. એટલે જ્ઞાન સ્વભાવ તો અનાદિનો છે અને એમાં કઈ ઉણપ આવી નથી, એમાં કઈ ઘટ્યું નથી, ઓછું થયું નથી. આ જીવ ગમે તે પર્યાયમાં ગયો, નિગોદમાં હતો, એકેન્દ્રીમાં ગયો, ધીર્યં થયો, અરે આતંકવાદી થયો, ગમે તેવા એને ભાવ કર્યા, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા, ખરાબમાં ખરાબ ભાવ કર્યા, એ હિટલર થયો, મુસોલોની થયો, ગમે તે થયો, ગમે તેવા ભાવ કર્યા, અસંખ્ય લોકોને કચડી નાખવાના, મારી નાખવાના ભાવ કર્યા એવા, અને એ પ્રમાણે ક્રિયાઓ પણ થઈ, એમાં એ વર્ત્યો, બધું થયું, નરકમાં ગયો, અરે સાતમી નરકમાં જાય એવા પણ એને ભાવ કર્યા અને સાતમી નરકે પણ ગયો, તો પણ શું? એવો એક પણ ભાવ એ આત્માના સ્વરૂપમાં પ્રવેશ્યો નથી. આત્માના સ્વરૂપમાં એક પણ ગંદો ભાવ પ્રવેશ્યો નથી. આત્માનું સ્વરૂપ તો એવું ને એવું શુદ્ધ ત્રિકાળ રહ્યું છે. ત્રણેય કાળે, એટલે કે ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ આ આત્માનું સ્વરૂપ તો શુદ્ધ જ રહેવાનું છે. ગમે તેવા ભાવ થયા તો શું થયું? એ તો બધું પર્યાયમાં થયું, અને પર્યાયમાં થયું એ તો ગયું, એ તો ગયું. એથી કઈ સ્વભાવને નુકસાન થયું છે એવું તો છે નહીં. એટલે એ વસ્તુ સ્વભાવમાં છે જ નહીં. અને સ્વભાવમાં શું છે? તો જ્ઞાન સ્વભાવ છે, શાંતિનો સ્વભાવ છે, આનંદનો સ્વભાવ છે, સુખનો સ્વભાવ છે, સ્વચ્છતાનો સ્વભાવ છે, નિર્મળતાનો સ્વભાવ છે. આવો એનો સ્વભાવ છે, એવા ગુણ છે એવો એનો સ્વભાવ છે. આવો પોતાનો સ્વભાવ જ્યાં સુધી દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે. શું કહ્યું? આવો સ્વભાવ જ્યાં સુધી દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે. કેવી સુંદર વાત કરી દીધી. આગળ કહે છે કે જુઓ, કહ્યું ને કે તેવી રીતે, જે ઉદાહરણ આપ્યું એની વાત અહીંયા લીધી છે અને પછી આગળ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેદતો નથી. શું વાત લીધી અહીંયા? જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે વાત લીધી હતી કે આત્મા પણ જ્ઞાન પણ એ પોતે કરતા થતો નથી કે ભોગતા થતો નથી, તો એના સ્થાને અહીંયા જયસેન આચાર્ય ભગવાને અહીંયા એ રીતે લીધું કે અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતા થતો નથી કે ભોગતા થતો નથી. શુદ્ધ ઉપાદાન રૂપે કેવી રીતે પરિણમે છે? શુદ્ધ જ્ઞાન પરિણત છે એટલે કે એને જ્ઞાન થયું છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, તો શુદ્ધ જ્ઞાન પરિણત કહેવાય ને. શુદ્ધ જ્ઞાન પરિણત કોણ છે? જેની પરિણતિ શુદ્ધ જ્ઞાન રૂપે થઈ છે એ, એટલે સમ્યક દ્રષ્ટિ થયો છે એ. અને એ શુદ્ધ ઉપાદાન રૂપે, એનું ઉપાદાન જયારે શુદ્ધ છે ત્યારે એ વખતે એ કરતા ભોગતા નથી. ખ્યાલ આવે છે? એ વાત છે. ગુરુદેવ વધારે સમજાવે છે અહીંયા, બહુ સરસ રીતે સમજાવે છે. આ વાતથી આપણે આગળ વાત કરવાની છે, કેમ કે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની જે ટીકા છે એની અંદર આ રીતે વાત નથી, એટલે અહીંયા એ વિશેષતા છે. શું કહે છે? જુઓ, શુદ્ધપણે પરિણમ્યો છે એવા જીવની અહીં વાત છે. કોની વાત અહીંયા લીધી છે? જે જીવ શુદ્ધપણે પરિણમ્યો છે એવા જીવની અહીં વાત છે. એટલે શુદ્ધ જ્ઞાન તે ગુણ, શુદ્ધ જ્ઞાન તે ગુણ લીધો અને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ, બે વાત લીધી. શુદ્ધ જ્ઞાન એ ગુણ, એક વાત. એ ગુણ અપેક્ષાએ આત્માનો ગુણ, જ્ઞાન ગુણ એ તો શુદ્ધ છે જ, ગુણમાં તો કાંઈ ફેર થાય નહીં. ગુણ તો ત્રિકાળ એમ જ રહે, બધી અવસ્થાને વિશે ગુણ તો એમ જ રહે. એટલે ગુણ એટલે શુદ્ધ જ્ઞાન એ ગુણ તરીકે લો. અને બીજી વાત કે શુદ્ધ જ્ઞાન તે ગુણ અને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ એ દ્રવ્ય, એમ લીધું. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ તે દ્રવ્ય લીધું. શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે એમાં તો બીજા બધા ગુણ પણ છે ને, એ બધા ગુણ સાથે, પણ એનું પરિણામ પરિણમવું કેવું છે, શુદ્ધ, એની પરિણતિ શુદ્ધ લીધી. એટલે જીવ દ્રવ્ય લીધું, કેવું જીવ દ્રવ્ય લીધું કે જે શુદ્ધપણે પરિણમે છે તે, અને પેલી બાજુ બીજું શું લીધું, માત્ર જ્ઞાન ગુણ જે શુદ્ધ છે તે, એટલે શુદ્ધ જ્ઞાન એ ગુણ તરીકે લીધું, અને બીજું શું લીધું કે જીવ દ્રવ્ય લીધું, કેવું જીવ દ્રવ્ય લીધું કે જે શુદ્ધ જ્ઞાન રૂપે પરિણમી રહ્યું છે તેવું, અને એમાં તો અનંત ગુણ છે, એમ બે લીધા છે. જ્યારે અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકાની અંદર જ્ઞાન તે આત્મા એમ લઈ લીધું હતું, કેમ કે આપણે જાણીએ છીએ કે પ્રવચન સાર વગેરેમાં એમ કહેવામાં આવ્યું છે કે આત્મા તે જ્ઞાન, જ્ઞાન તે ગુણ, આત્મા કહો કે જ્ઞાન કહો અપેક્ષાથી એમ લેવાયું છે, એટલે ત્યાં એ રીતે વાત કરી છે. અહીંયા જયસેન આચાર્ય ભગવાને આને જુદું પાડ્યું છે એટલે આપણને વધારે સારી રીતે સમજાવ્યું છે. મૂળ વાત તો એની એ જ છે. શું કહ્યું કે શુદ્ધ જ્ઞાન તે ગુણ લીધો, અને શુદ્ધ જ્ઞાન પરિણત જીવ તે દ્રવ્ય લીધું. એટલે દ્રવ્ય પણ લીધો, દ્રવ્ય પણ લીધું અને ગુણ પણ લીધો. એટલે દ્રવ્ય એટલે શું, ગુણોનો સમૂહ, ગુણોનો સમૂહ એટલે ગુણી, ગુણોનો સમૂહ એટલે ગુણી, એટલે ગુણ પણ લીધો અને ગુણી પણ લીધો. ગુણ તો શુદ્ધ છે જ, પણ ગુણીને અહીંયા કેવો લીધો છે કે જે શુદ્ધ પરિણમ્યો છે એવો ગુણી, સમજાય છે. શુદ્ધ જ્ઞાન ગુણ લીધો, ગુણ તો શુદ્ધ જ હોય, પણ અહીંયા એવું દ્રવ્ય પણ લીધું, ગુણી લીધો, એટલે કે જે શુદ્ધ જ્ઞાન પરિણત જીવ છે તે દ્રવ્ય લીધું છે. હું એક શુદ્ધ જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ જેને અંતરમાં શુદ્ધ જ્ઞાનમય પરિણમન થયું છે તે જીવ શુદ્ધ પરિણતિ રૂપે થયો કે નહીં. શુદ્ધ પરિણત જીવ એટલે એનો અર્થ શું થયો કે જેને અંતરમાં એવું પરિણમન થયું કે હું શુદ્ધ જ્ઞાનમય છું એવું પરિણમન થયું છે તે જીવ શુદ્ધ ઉપાદાન રૂપે દયા દાન વ્રત આદિ રાગના ભાવને કરતો નથી અને વેદતોય નથી. કેમ કે આત્માનું શુદ્ધ ઉપાદાન તો એક શુદ્ધ ચૈતન્યમય છે, શુદ્ધ ઉપાદાન તો એક શુદ્ધ એક ચૈતન્યમય છે, એટલે એ કરતો પણ નથી અને વેદતો પણ નથી, કરતા થતો પણ નથી, ભોગતા પણ થતો નથી. શુદ્ધ આત્માનું સ્વરૂપ એવું છે કે એ કરતા ભોગતા થતું નથી. એટલે અહીંયા વધારે સ્પષ્ટતા કરી કે આત્મા કરતો ભોગવતો નથી એમ કહેવાને બદલે જે આત્મા શુદ્ધ પરિણમી રહ્યો છે એ આત્મા કરતા ભોગતા થતો નથી, જુદું પાડ્યું. અહીંયા એમણે જુદું પાડ્યું, જ્ઞાન ગુણ તો શુદ્ધ છે જ, એ તો શુદ્ધ જ છે, એનું પરિણમન તો શુદ્ધ જ છે, પણ અહીંયા સ્પષ્ટતા એમ કરી કે આત્મા તો કયા આત્માને લીધો, કે એવો આત્મા કે જે શુદ્ધ પરિણમ્યો છે, શુદ્ધ જ્ઞાનમય જેનું પરિણમન થયું છે તે આત્મા કરતા ભોગતા નથી. એટલે પછી આપણે સિદ્ધ કરી શકીએ, નહીંતર આપણે એમને એમ કહી દઈએ કે આત્મા કરતા ભોગતા નથી એટલે જલ્દી વાત સિદ્ધ થતી નથી, જલ્દી વાત બેસતી નથી, કેમ કે પેલું વિભાવ ભાવ પરિણમન તો પાછું દેખાય જ છે, બરાબર ને. એમને એમ કહીએ કે આત્મા કરતા નથી ભોગતા નથી તો એમાં એક વાત બાકી રહી જાય છે કે પેલું વિભાવ પરિણમને દેખાય છે. તો અહીંયા જયસેન આચાર્ય ભગવાને એમાં સ્પષ્ટતા કરી દીધી કે જે શુદ્ધ પરિણમ્યો છે એ જીવ, એના આત્માની વાત કરી દીધી છે. બહુ સરસ રીતે સમજાવ્યું છે, સમજાય છે ને. જો હવે ફરીથી એટલું વાક્ય આપણે લઈ લઈએ કે હું એક શુદ્ધ જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ જેને અંતરમાં શુદ્ધ જ્ઞાનમય પરિણમન થયું છે તે જીવ શુદ્ધ ઉપાદાન રૂપે, હવે એનું ઉપાદાન શુદ્ધ જે થાય છે ત્યારે એને દયાદાન વ્રત આદિ રાગના ભાવને કરવા પણ થાય નહીં એવું પરિણમન થતું હોય, સમ્યક દ્રષ્ટિ છે એ શુદ્ધ પરિણતિ એની થઈ છે અને એને શુભ ભાવ આવે છતાંય એનો એ કરતા થાય નહીં, એમ કેવું છે, સમજાય છે. જેનું શુદ્ધ પરિણમન થયું છે એને શુભ ભાવ ન થાય એમ કેવું નથી, પણ એનો શુભ ભાવ છે એનો એ કરતા થતો નથી, ભોગતા થતો નથી. કેમ કે શુદ્ધ પરિણમન થયું છે, હજી એ કઈ કેવળી થઈ ગયા નથી કે હજી એ એમને મોક્ષ પ્રાપ્ત કર્યો નથી. તો એ રીતે વિચાર કરવાનો છે કે જેની શુદ્ધ પરિણતિ થઈ છે એ ભલે શુભભાવ કરે, એ શુભભાવ કરે, પણ છતાંય એના એ કરતા થતા નથી. આપણે જે વારંવાર વાત કરીએ છીએ કે જ્ઞાની છે તે શુભાશુભ ભાવના કરતા ભોગતા નથી. હવે આ વાત સમજાય, આ વાત આમ પકડમાં લેવાની છે. હું એક શુદ્ધ જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ જેને અંતરમાં શુદ્ધ જ્ઞાનમય પરિણમન થયું છે તે જીવ શુદ્ધ ઉપાદાન રૂપે દયાદાન વ્રત આદિ રાગના ભાવને કરતો નથી અને વેદતો એ નથી. પણ જો એ જ જ્ઞાની છે એ જો અશુદ્ધ ઉપાદાન રૂપે જો પરિણમે તો એમને કરતા ભોગતા પણ થાય, અશુદ્ધ ઉપાદાન રૂપે પરિણમે તો. પણ હવે એક વખત જ્ઞાન થયું છે, પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યું છે, પછી અશુદ્ધ ઉપાદાન રૂપે પરિણમવું થતું નથી. પણ શું થાય છે, શુભાશુભ ભાવ થાય છે, તો એના એ જાણનાર દેખનાર થઈ જાય છે. શુભ અને અશુભ જે ભાવ થયા એના એ જ્ઞાની માત્ર જાણનારા થઈ જાય છે, એના કરતા થતા નથી. એટલે કેમ કે આત્માનું શુદ્ધ ઉપાદાન તો શુદ્ધ એક ચૈતન્યમય છે. ગુરુદેવ કહે છે કે અહીંયા બે વાત થઈ, એક તો જ્ઞાન ગુણ ત્રિકાળ છે તે પણ દયાદાન આદિ રાગને વિકલ્પને કરતો કે વેદતો નથી. એ તો ત્રિકાળ જ્ઞાન ગુણ છે, તે જ્ઞાન પણ એ માત્ર જાણે તો જાણે જ, એને તો કાંઈ કરવાનું છે નહીં. અને બીજી વાત જે લીધી તે દ્રવ્યની લીધી, દ્રવ્ય તરીકે દ્રવ્ય છે એમાં તો અનંત ગુણ છે, એટલે આત્માની વાત લીધી. તો એમાં એમ કહ્યું કે બીજી વાત છે કે તેવી રીતે તેમ શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ રાગને કરતો કે વેદતો નથી. સમજાયું, કેટલું સરસ સમજાવી દીધું તત્વની આવી અદભુત વાત ગુરુદેવ સિવાય કોણ સમજાવે. તો બધાને ખાસ અનુમોદના છે કે આ વાત ફરી ફરીને વાંચવી, ફરીને સમજવી, અદભુત ટીકા છે અને એની ઉપરનું પ્રવચન પણ અદભુત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આજે પ્રશ્ન કે પ્રતિભાવ લેતા નથી, આપણે હજી વધારે સ્વાધ્યાય કરીશું, પછી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન આપણે લઈશું. ફરી ફરીને આનો અભ્યાસ કરવા માટે મારી અનુમોદના છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
Thank you.